તારીખ 9/2/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 11.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક આજે પાનું 13મું પ્રશ્ન કર્યો છે. પ્રકરણ ચાલે છે કે આ શાસ્ત્ર શા માટે પ્રમાણિક છે, પ્રમાણિક છે માટે સ્વાધ્યાય કરવા યોગ્ય છે. એ પ્રમાણે પરંપરા તો અમે જાણી શું કે આ રીતે ભગવાન જીનેશ્વર દેવની વાણીનો વિષય, વાણીનો આશય, પરંપરા જે ગણધરાદી આચાર્યોથી જળવાઈ રહ્યો તે જ વિષય અમે આ શાસ્ત્રની અંદર પ્રતિપાદન કર્યો છે, એ એની પરંપરા છે. ગ્રંથની પ્રમાણિકતા પ્રતિપાદન કરવા પાછળ એટલો વિષય પણ સ્પષ્ટ થાય છે સાથે સાથે કે અપ્રમાણિક ગ્રંથો સ્વાધ્યાય કરવા યોગ્ય નથી. પ્રમાણિક ગ્રંથો સ્વાધ્યાય કરવા યોગ્ય છે અને અપ્રમાણિક ગ્રંથો છે તે સ્વાધ્યાય કરવા યોગ્ય નથી, માટે એની પ્રમાણિકતા અહીંયા સમજાવે છે. એ પ્રમાણે પરંપરા તો અમે જાણી, પરંતુ તે પરંપરામાં સત્યાર્થ પદોની જ રચના થતી આવી છે અને અસત્યાર્થ પદ નથી મેળવા એવી પ્રતીતિ અમને કેવી રીતે થાય? તમે કહ્યું એટલે જ માની લેવું, અમને એની ખાતરી કેવી રીતે થાય કે આમાં તમે સત્ય જ લીખ્યું છે બધું ને અસત્ય કાંઈ નથી લીખ્યું? પદ એટલે કોઈ પણ શબ્દ અક્ષર બધું આવી જાય, એમાં વાક્ય શબ્દ અક્ષર એ બધું પદની અંદર આવી જાય છે. કેમ કે ક્યાંક જ વાપરો છે તો એક અક્ષર જ વાપરો છે પણ એ પદ ગણાય, ત્યાં એક શબ્દને પણ પદ ગણાય, એક વચનને પણ પદ ગણાય અને કોઈ પદ્ય રચના હોય એને પણ પદ કહેવામાં આવે છે. ઉત્તર, અતિ તીવ્ર કષાય થયા વિના અસત્યાર્થ પદોની રચના બને નહીં. કારણ કે જે અસત્ય રચના વડે પરંપરાથી અનેક જીવોનું મહાગુરુ થાય અને પોતાને પણ એવા મહાહિંસાના ફળ વડે નર્ક નિગોદમાં ગમન કરવું થાય. શું કહેશે કે કોઈ પણ શાસ્ત્રના સિદ્ધાંત અને પદોમાં અસત્યપણું, અન્યથાપણું, વિપરીતપણું એવું કાંઈ પણ કરવાનું ક્યારે બને કોઈ જીવને માટે? કે અતિ તીવ્ર કષાય થયા વિના પરમ સત્ય એવું જે જીવેશ્વર દેવનું સત્ય પ્રતિપાદન, એમાં એને એનાથી વિરુદ્ધ, એનાથી અન્યથા ક્યારે કરવાનું થાય કે એના ઉપરનો કષાય વધી જાય ત્યારે? સત્યથી સત્ય ઉપરનો કષાય તીવ્ર થાય ત્યારે એનો વિરોધ કરવાનું ભાવ થાય અને ત્યારે એ ભાવ પણ બહુ તીવ્ર થાય ત્યારે પ્રવૃત્તિ થાય. ભાવમાં પણ મનમાં ભાવ થાય ત્યાં સુધી તો કોઈને ખબર પણ પડે નહીં, પણ એ ભાવ અનુસાર પ્રવૃત્તિ થાય ત્યારે એ ભાવની તીવ્રતા ઘણી થઈ ગઈ છે એ આપોઆપ પ્રસિદ્ધ થઈ જાય છે. કેમ કે કોઈ મનમાં ક્રોધ કરે તો ખબર ન પડે, પણ બોલવા મૂલ્ય ને મારવા મૂલ્ય ત્યારે ખબર પડે. એમ મનમાં વિકલ્પ આવે કે આ ખોટું છે, આ બરાબર નથી, આ કે છે ભગવાન કે છે બરાબર નથી, ગુરુ કે છે બરાબર નથી, શું એ મનમાં થાય ત્યાં સુધી તો કોઈને ખબર પડે નહીં. તો એ તીવ્ર કષાય છે પણ હજી એટલો તીવ્ર કષાય નથી. વિરોધ આવ્યો એ તીવ્ર કષાય તો છે પણ એટલો તીવ્ર કષાય નથી. પણ જયારે જીવ પ્રવૃત્તિ કરે એવી વિરાજનાને, ત્યારે તો અતિ તીવ્ર કશાય હોય તો જ એ પ્રવૃત્તિ થાય, ને નહીતર એ પ્રવૃત્તિ ન થાય. અને એની પરંપરાથી અનેક જીવોનું મહાગુરુ થાય છે, એમ થવાથી અનેક જીવોનો મહાગુરુ થાય છે. આનંદજી ગાયું છે ને, પાપ ઉત્સૂત્ર પ્રરૂપણ સરીખું, બીજું કોઈ પાપ નથી. મહાગુરુ થાય અને પોતે પણ એવા એવા મહાહિંસાના ફળ વડે, એટલે બીજાનું બીજાને દુઃખ થાય ને, અને બીજાની દુર્ગતિ થાય, ગુરુ થાય એટલે એની હિંસા થઈ, મહાહિંસાના ફળ વડે અનેક જીવોનું થયું, એટલે મહાહિંસા ગણી, હિંસા ન ગણી પણ મહાહિંસા છે. એના વડે પોતે પણ નરક નિવેદમાં ગમન કરે, એ પણ નરક નિવેદમાં ચાલ્યો જાય. મહાવિપરીત કાર્ય તો ક્રોધ માન માયા લોભની અત્યંત તીવ્રતા થતા જ થાય છે. પછી ભલે એનો એક જ કશાય દેખાતો હોય, માન દેખાતો હોય કે ક્રોધ દેખાતો હોય કે માયા દેખાતો હોય, લોભ ન દેખાતો હોય, ત્યાગી હોય ને લોભ ન દેખાતો હોય, પણ ઉત્સૂત્ર પ્રરોપણ કરે તો એને ચારે છે એમ સમજી લેવા. એક દેખાય તો પણ ચારે ની તીવ્રતા થઈ છે એમ જાણી લેવું જોઈએ. અત્યંત તીવ્રતા થતા જ થાય. હવે જૈન ધર્મમાં તો એવો કશાયવાન થતો નથી, ઠીક. જૈન ધર્મમાં તો એવો કશાયવાન જીવ હોય જ નહીં, હોય તો એ જૈન ધર્મમાં છે નહીં એમ લઈ લેવું, એમની મતે થઈ ગયો. એ જયારે કોઈ જીવ બુદ્ધિપૂર્વક ઉત્સૂત્ર પ્રરૂપણા કરે, અથવા કોઈ પણ અસત્ય સત્ય વિરુદ્ધ એવું અસત્ય પદરચના કરે, ત્યારે જૈન મટી જાય છે, અજૈન થઈ જાય છે, ઠીક. સુંદર મંદિર કહે છે કે જૈન ધર્મમાં તો એવો કોઈ કરે જ નહીં. જૈન ની કેવી ગણતરી છે, જૈન હોય એવું તો કરે જ નહીં, આટલું તો જૈન કરે જ નહીં, ઠીક. કતલખાનું તો કઈ તો જૈન જૈન કરે જ નહીં, કે આવો હિંસાનો અત્યારે તો ઠેકાણું નથી રહ્યું, પણ અમુક હિંસાના જે વ્યવસાય છે એ તો જૈન કરે જ નહીં. એમ અસત્ય પદ રચના તો જૈન કરે જ નહીં, કરે તે જૈન નહીં એમ સમજવું. હા, એને હિંસામાં લીધું છે, કેમ કે બહુ દુઃખ થાય. ત્યાં કઈ પોતે હથિયાર લઈને કોઈને મારતો નથી. અસત્ય પદ રચના વાળો કઈ તરવાર કે છરો કે પિસ્તોલ લેતો નથી, પણ એટલા બધા જીવોનું ગુરુ થાય છે, એટલા બધા જીવોની પરંપરામાં પણ, કારણ કે ભવિષ્ય લાંબુ છે, એટલે એ પરંપરામાં જેટલા જીવો આવે બધાની મોજ ખરાબ ગતિ થાય, બધાને ઘણું આત્મકલ્યાણથી વિરુદ્ધ ગુરુ થઈ જાય, એ દુઃખી થાય, એટલે એ બધા દુઃખી થાય. એ દુઃખી થવાનું મૂળીઓને ઉભું કર્યું છે, માટે એને ઘણો દોષ લાગે છે, બહુ મોટો દોષ લાગે છે. શું એવું થાય, એવું થાય અસત્યમાં તો એવું થાય. નારદ તો નરકમાં જ જાય છે, નારદ ક્યાં જાય છે, 63 સલાખા હોવા છતાં નરકમાં જાય છે, નરગતિ લીધી છે, કારણ કે બહુ લડાવે છે ને, હિંસા બહુ કરાવે છે, એટલે શું. આમ તો નૈષ્ઠિક બ્રહ્મચારી છે, છતાં પણ અસત્ય અને એને લઈને થતું જે ગુરુ હિંસા, એને મહાદોષ ગણવામાં આવ્યો છે. હવે જૈન ધર્મમાં તો એવો કશાયવાન થતો નથી. પ્રથમ મૂળ ઉપદેશદાતા તો શ્રી તીર્થંકર કેવળી થયા. શું કહે છે કે પ્રથમમાં મૂળના ઉપદેશદાતા, આ જૈન ધર્મના મૂળ ઉપદેશદાતા તો સર્વજ્ઞ તીર્થંકર જૈન પરમેશ્વર થયા છે. તે તો મોહના સર્વથા નાશથી સર્વ કષાયથી રહિત જ છે. તેમને તો મોહનો નાશ થયો છે અને સર્વ પ્રકારના કષાયોનો નાશ થયો છે. સર્વ પ્રકારના કષાયો મોહમાંથી જન્મે છે. એ બધા મોહની પ્રજા છે. કષાય માત્ર છે, એ બધી મોહની પ્રજા છે. જ્યારે એનો મોહ જ સર્વથા નાશ પામ્યો છે તો કેવળીને સર્વજ્ઞને કોઈ પણ પ્રકારનો કષાય રહ્યો નથી. વળી ગ્રંથ કરતા ગણધર વા આચાર્ય છે, તેઓ મોહના મંદ ઉદયથી સર્વ બાહ્યાભ્યંતર પરિગ્રહ છોડી મહામંદ કષાય થયા છે. ગંધર ને આચાર્ય ને મુનિરાજ છે છઠ્ઠે સાતમે ગુણ સ્થાને, જેમણે ત્રણ કષાય ની ચોકડી નો અભાવ કર્યો છે અને એક સંજલન કષાય મંદ ઉદય પણ રહ્યો છે. એ અતિ મંદ કષાય છે, એટલે એમને બાહ્ય અભ્યંતર બધો પરિગ્રહ છોડી દીધો છે. અને એવા મંદ કષાયને લઈને તેમનામાં એ મંદ કષાય વડે કિંચિત શુભોપયોગની જ પ્રવૃત્તિ હોય છે. એ મંદ કષાય ક્યારે જ શમાં દેખાય છે? શુભોપયોગની પ્રવૃત્તિમાં દેખાય છે, એમને અશુભ ઉપયોગની પ્રવૃત્તિ હતી નથી. અન્ય કાંઈ પ્રયોજન નથી, તેમને કાંઈ પ્રયોજન નથી એટલે કોઈ અપેક્ષા નથી. બહારમાં કોઈની પાસે કોઈ અપેક્ષા એમને નથી. ઉદ્દેશિક આહારનો કણ, ઉદ્દેશિક આહારનું પાણીનું બિંદુ પ્રાણ જાય તો પણ ન લીએ. પછી બીજી વાત તો સ્વીકારવાની રહેતી નથી કે કપડાં સ્વીકારે કે ઘર સ્વીકારે કે ઉપાશ્રય સ્વીકારે કે બીજી સગવડતા સ્વીકારે, એ તો પ્રશ્ન રહેતો નથી. એમના ઉદ્દેશથી નિમિત્તથી બનાવેલો હોય કે મહારાજ આવશે તો એમને આહાર દાન દેશું, મહારાજને આહાર દાન દેવા માટે આપણે આટલું રાંધો અને થોડું વધારે આહાર દયા દાન માટે રાંધો, એમ ભેગા ભેગું થોડું વધારે રાંધવું, પોતાની રસોઈ સાથે સાથે મહારાજની પણ રસોઈ બનાવવી, એને ઉદ્દેશિક આહાર કહેવામાં આવે છે. અને એ પાપજનક છે એમના માટે, એટલે એને આધાકર્મી પણ કહેવામાં આવે છે. અધોકર્મ એને પછી એનો અપભ્રંશ થાય છે, આધાકર્મી. પણ અધ એટલે નીચ, કર્મ એટલે કાર્ય. ઉદ્દેશિક અને આધાકર્મી આહાર મુનિરાજ ગ્રહણ કરે નહીં, કેમ કે એમના નિમિત્તે એ હિંસા થઈ. એમણે હિંસાનું અનુમોદન કર્યું, કરવું કરાવવું ને અનુમોદ્યું, કોઈ પાપ કાર્યનું મુનિરાજથી બને નહીં. એને રાંધે એને, હા એને દોષ, એને દોષ, લેનાર ને દોષ અને દેનાર ને દોષ. જેમ કે કોઈ લાંચ લે છે ને કોઈ લાંચ દે છે, તો બે ગુનેગાર કે એક ગુનેગાર? તો કે બે ગુનેગાર. એવું છે, એ તો દાન આપે છે ને. દાન આપવાની પણ વિધિ છે શાસ્ત્રમાં, દાન આપવાની પણ વિધિ છે. અવિધિ એ દાન દે તો પણ એનાથી પાપ બંધન થાય છે, નુકસાન થાય છે, એવી વાત છે. અને વિવેકપૂર્વક દાન દેવું એમ કે છે. શું દાન? વિવેકપૂર્વક દેવું એમ વાત છે, એવી વાત છે. જરા એવું છે કે ધર્મનો વિષય જ ઘણો પ્રયોજનભૂત અને સૂક્ષ્મ છે. એમાં સ્થૂળ વિચારીને ચાલે તો નફો કરવા જતા નુકસાન થાય, એવી વાત છે. એટલે એમાં ગમે તેમ ચાલતું નથી. એક તો શાસ્ત્રની રચના શા માટે કરી છે? શાસ્ત્ર રચના શા માટે કરતા ગયા એ મહાન આત્માઓ મહાપુરુષો શાસ્ત્ર રચના કેમ કરી? પ્રવૃત્તિ કરવી તો એમને બહાર આવવું, ઉપયોગ બહાર નીકળે તો જમનો દૂધ સમજે છે, છતાં આટલી જે પ્રવૃત્તિ કરી છે એ પ્રવૃત્તિ નિષ્કારણ કરુણાથી જગતના જીવોને નુકસાન ન થાય, દુર્ગતિ ન થાય, એનું ગુરી ન થાય, એનું ભનું થાય એવી કોઈ નિષ્કારણ કરુણાથી શાસ્ત્ર પણ લખતા ગયા છે. એમની નિષ્કારણ કરુણાની સ્તુતિ કરવી, પ્રશંસા કરવી, શું એનું અનુમોદન કરવું એ પણ જીવને કલ્યાણનું કારણ છે. આમ છે શું ધર્મ સાધન ઉપાશ્રય લઈને થતું નથી. એમને ઉપાશ્રયમાં રહેવાનો ભાવ થાય એટલે કે એમને જંગલમાં રહેવાનો ભાવ ન થાય તો કલ્યાણ થયું કે અકલ્યાણ થયું? આમ તિલપુષ માત્ર પરિગ્રહ નો ત્યાગ કર્યો છે, ઉપાશ્રય જેવડો મોટો મકાન નો ગ્રહણ કર્યો, પરિગ્રહ કર્યો. ઠીક છે, આમ પરિગ્રહ નો ત્યાગ કર્યો, મકાન નો સ્વીકાર કર્યો. સમાન નિમિત્ત થાય ચિંતા થવામાં નિમિત્ત થાય કે શિથિલતા થવામાં નિમિત્ત થાય એ તો સમજાવો. સ્થિરતા થવાનું નિમિત્ત ગણશો કે શિથિલતા થવાનું નિમિત્ત ગણશો? શેનું નિમિત્ત ગણશો? શિથિલતા છે, સ્થિરતા નથી. સ્થિરતા તો શક્તિથી થાય છે, શિથિલતાથી સ્થિરતા થતી નથી. એ તો શિથિલતા થશે એમને. એમને જે દેહ પ્રત્યેનું આકર્ષણ થાય તો અહીંયા ઠંડી ન લાગે, ગરમી ન લાગે. ઉપાશ્રમમાં રહી તો ઠંડી ન લાગે, ગરમી ન લાગે, માખી મચ્છર માખડ કે બીજા જીવ જંતુઓ જે જંગલમાં હોય છે, મીછી એરો બીજા નાના મોટા અનેક જીવ જંતુ હોય છે, એનો કોઈ ઉપદ્રવ ન થાય, એ બધું ઠીક નથી. એમાં એ બધું શિથિલતા છે એમ છે. તો એમનો વિકલ્પ એવો છે કે ઉદ્દેશિત આહાર લેવો નહીં, એવો એમનો વિકલ્પ છે, એવી એમની આજ્ઞા છે, એવી એમની મર્યાદા છે. એ મર્યાદા પોતે તોડે નહીં, કોઈને તોડાવે નહીં, ને તોડતા હોય તો એને અનુમોદે નહીં. તો આપણે તોડાય નહીં ને તોડવાનું અનુમોદન પણ કરાય નહીં, એવી વાત છે. શ્રાવક ને તો કસાયનો સદભાવ છે એટલે તો મકાન વાપરે, એના કસાયના સદભાવને બતાવે છે. મુનિરાજને ક્યાં કસાયનો સદભાવ છે? એમને તો કસાયનો અભાવ છે. તમારા માટે બનાવ્યું હું ખાઈ જઉં તો વાંધો નહીં, એના જેવું પૂછાતો પ્રશ્ન થયો. બનાવ્યું છે તમારા માટે ખાવું, કઈ વાંધો ખરો, કઈ ન પણ વાપર ખવાય. શ્રાવકો માટે કર્યું, એ શ્રાવક વાપરે. સાધુ તો વસ્તીમાં રહીએ જ નહીં ને, સીધી વાત એ છે. વસ્તીમાં રહીએ તો પછી ઘરમાં રહેવું શું ખોટું હતું? ઘરમાં તો એક કુટુંબ હતું, અહીં હો કુટુંબ આવવાના, કેટલા આવવાના? ગામમાં હશે એટલા બધા આવશે, 100 એટલે શું, 1000 હોય તો 1000 આવે. એક કુટુંબમાં જેને રહેવું ફાવતું નથી, 1000 કુટુંબ વચ્ચે રહીએ કેવી રીતે? એ પ્રવૃત્તિ સાધુને પોસાય નહીં, એવી વાત છે. એ તો હવે અંદરના ગુણસ્થાનની ખબર નથી ને, એ અંતર્મૂર્તમાં શુદ્ધોપયોગમાં આવે છે. અને બહારમાં એટલો અતિ સંજલનનો મનોદય છે કે પંચમહાવ્રત સમિતિ વૃત્તિ સિવાય એને કોઈ વિકલ્પ નથી. એને આ બધી સ્થૂળ કષાયના પરિણામનો કલ્પના કરવી એ એમના સ્વરૂપને નહીં ઓળખવા બરાબર છે. એમાં છે. શું બહુ સરસ કોડરમલજીએ વર્ણન કર્યું છે, બહુ સરસ પણ, કે એક એક વાતમાં મહુંડો વિચાર છે. મુનિરાજ ને ખપે એવું જ બનાવે એવા શ્રાવક હોય, નિર્વધ્ય આહાર પોતે પણ એવો આહાર ન લીએ, કે જે ન લેવા એવો આહાર પોતે પણ ન લીએ. એટલે ગમે ત્યારે મુનિરાજ એ ભાવના ભાવતા હોય છે, કે ક્યારે પણ કોઈ સંત મહામુનિરાજ આવી ચડે આપણા સદભાગ્ય આપણા મહાભાગ્ય, તો આપણે હંમેશા તૈયાર રહેવું. ક્યારે? હંમેશા તૈયાર રહેવું, એટલે હંમેશા એવો સુધાર બનાવે. અને એ ભાવના પછી એને પણ એટલી શુદ્ધિ રહી આહારની, એવી ભાવનાથી એને પણ એવી આહાર શુદ્ધિ રહી, એમ છે. તપાસ કરી લઈએ, સીધા ભાણે ન બેસી જાય, રસોઈ થાય, જમવાનો ટાઈમ થાય એટલે બહાર આવે, આંગણે આવે, શેરીમાં આવે, રસ્તા ઉપર આવે, ક્યાંય જોઈએ ક્યાંય આવે છે, દૂર દૂર થી પણ મહારાજ હેલા આવે છે, ત્યાં સુધી એની ભાવના હોય. શું એવા શ્રાવકો પણ એવા ધર્માત્માઓ હોય છે, શું એવી વાત છે? તો જરા મજ કરાય ને, કરે તો એવું નહીં છે, ગીતો ઉદ્દેશ્ય કે મને આહાર આપી દીધો, એ વખતે એમને પરમ હર્ષ થાય છે. ઉપવાસમાં આર્ત ધ્યાન નથી થતું, કશાય તીવ્ર નથી થતો, પણ પરમ હર્ષ થાય છે કે આજે આપણું મહાન મહાન ભાગ્ય છે. એમ કેવું મહાન ભાગ્ય છે કે આપણે આ ત્યાં આજે આ પ્રસંગ બન્યો, એટલે એમને ભૂખનો વિકલ્પ ઉડી જાય એ હર્ષની ખાતર. આપણા છોકરાઓને હરસ વધી જાય તો ખાવા નથી આવતા, રમવામાં પડ્યા હોય તો, વેપારીને વેપારમાં રસ પડી જાય તો ના પાડે છે કે હવે અત્યારે ખાવું નથી, ભૂખ નથી, અત્યારે કામ કરવા દો અમને. હું રસનો દરેકને વિષય છે, એ શ્રાવકોને પણ એ રસનો વિષય છે, એવી વાત છે. શું એટલે એમ કહે છે કે એમને શુભોપયોગની પ્રવૃત્તિ હોય, અન્ય કાંઈ પ્રયોજન નથી. શું લીધું? અન્ય કાંઈ પ્રયોજન નથી, મુનિરાજને કોઈની સાથે કાંઈ તિલતુષ માત્ર અપેક્ષા નથી. તથા શ્રદ્ધાળુ ગ્રહસ્થ કોઈ ગ્રંથ બનાવે છે તે પણ તીવ્ર કષાયો હતા નથી. મુનિરાજ ગ્રંથ બનાવે એ તો તીવ્ર કષાયું હોય જ નહીં, પણ કોઈ ગ્રહસ્થ જ્ઞાની પુરુષ પણ ગ્રંથ રચના કરે તો પણ એ તીવ્ર કષાયો હતા નથી. કેમ કે મારું પણ ભલું થાય અને બીજા જીવોનું પણ ભલું થાય એવા એક શુભાશયથી ગ્રંથ રચના કરે છે. તેઓ પણ તીવ્ર કષાયો હતા નથી ગ્રહસ્થ પણ. જો એ તીવ્ર કષાયો હોય તો સર્વ કષાયોનો જે તે પ્રકારે નાશ કરવા વાળો જે જૈન ધર્મ, જૈન ધર્મની જુઓ વિશેષતા લીધી, વિશેષણ કેવડું લીધું, એક વાક્યનું વિશેષણ બનાવ્યું કે તીવ્ર, જો એ તીવ્ર કષાયો હોય તો સર્વ કષાયોનો જે તે પ્રકારે નાશ કરવા વાળો, જે તે પ્રકારે એટલે સર્વ પ્રકારે સમ્યક પ્રકારે ચારે બાજુથી, એમ કે છે દોષનો નાશ કષાયો કષાયનો નાશ કરવા વાળો એ જે જૈન ધર્મ, તેમાં તેને રુચિ ક્યાંથી થાય? તો એને જૈન ધર્મમાં રુચિ થાય નહીં, આ તો કષાયના અભાવનો માર્ગ છે. તો કષાયનો અભાવનો પ્રયત્ન કરતા કરતા અભાવ ન થાય તો મંદ તો થઈ જ જાય, એમ કેવું છે? શાસ્ત્ર રચના છે એમાં તો કસાયના અભાવના અભિપ્રાયથી પ્રવૃત્તિ છે, તો કસાયનો અભાવનો પુરુષાર્થ કરતા પુરુષાર્થ પૂરો ન થાય, અલ્પતા રહી જાય તો કસાય મંદ તો સહેજે થઈ જાય એમ કેવું છે. અથવા જો મોના ઉદયથી અન્ય કાર્યો વડે કસાયને પોષણ કરે છે તો કરો, પરંતુ જીનાજ્ઞા ભંગ વડે પોતાના કસાયને પોષણ કરે તો તેનામાં જૈની પણ રહેતો છે. જો બીજું કે નહીં, અજૈન થઈ જાય છે. જૈન હોય તો પણ અજૈન થઈ જાય છે. આવી વાત છે. શું કહેશો? અથવા જો મોહના ઉદયથી પોતાને દર્શનમાં વધી જવાથી અન્ય કાર્યો વડે કસાયને પોષણ કરે છે, ગ્રંથ રચના કરે, પદ રચના કરે, ઊંધી રચના કરે, શું ફેરફાર કરે, તો એ જીનાજ્ઞાનો ભંગ છે, એ આચાર્યોની અને ગુરુઓની આજ્ઞાનો ભંગ છે, અને તેના વડે પોતાના કસાયને પોષણ કરે છે, પોતાના કસાય જનિત અભિપ્રાયનું પોષણ કરે છે, તેનામાં જૈની પણ રહેતો નથી. એ પ્રમાણે જૈન ધર્મમાં એવો તીવ્ર કસાય કોઈ થતો નથી. ચાલો ઠીક, ચૂડરમલજી કહે છે કે જૈન ધર્મમાં તો એટલો તીવ્ર કસાય તો કોઈ થતો નથી, ને કોઈ જીવના પરિણામ એવા થઈ ગયા તો એ જૈન રહેતો નથી, અજૈન થઈ જાય છે એ કાળે, અને એમાં જૈનમાં ગણતા નથી. કે જે અસત્ય પદોની રચના કરી પરનું અને પોતાનું જન્મમો જન્મમાં બુરો કરે, કોઈને ઝેર ખવડાવીને મારી નાખે કે છરો પિસ્તોલથી ખૂન કરે તો એકવાર એનું મૃત્યુ થાય, અને આવા અસત્ય પદોની રચના કરે, એવા શાસ્ત્ર બનાવે, સિદ્ધાંત વિરુદ્ધના શાસ્ત્રો બનાવે, તો એને જન્મો જન્મમાં પોતાનું બુરું થાય ને અનેક જીવોનું જન્મમાં જન્મો જન્મમાં બુરું થાય. શું કે છે? કોણ નિયમત વાળા? બરાબર છે. અન્ય મતમાં તો બહુ દેખીતી વાત છે કે એ લોકોને જે કોઈ વ્યવહાર છે એમાં કસાય ને હિંસાનું કરવું કરાવવું અનુમોદવું છે કે નહીં. જેમ કે એ દેવને સ્થાપે છે તો કેવા દેવને સ્થાપે છે? શસ્ત્ર વાળાને સ્થાપે છે કે નહીં? તો કસાય વગર શસ્ત્ર હોય, ભય વગર શસ્ત્ર હોય, એને એનો તો આદર્શ જ ખોટો છે. સ્થાપના કરવી એટલે પોતાના આદર્શની સ્થાપના કરવી, જેવા મારા પરમેશ્વર છે એવા મારે થવું છે, એમ ખરું કે નહીં? અથવા એક જો પરમેશ્વરને કસાય વાળા સ્થાપે તો એને ભજવા છે તો મારે પણ કસાયને ભજવો છે, એટલે તો બહુ દેખત છે. થોડોક પણ વિચાર શક્તિ હોય તો એ ખસી જાય એવું છે ત્યાંથી. થોડી સમજણ હોય તો એમ થાય કે આ તો ચોખ્ખી વાત છે, શું આ કઈ બરાબર નથી. શું એટલે આ ધર્મ છે એ ગુણ દોષનો વિવેક કરવાનો વિષય છે. શું? ગુણ શેનાથી, દોષ શેનાથી, ગુણ અને અવગુણનો વિચાર કરે છે એ ધર્મનો. જે કાંઈ દોર છે સિદ્ધાંતનો, ઉપદેશનો દોર છે, એ ગુણ અવગુણ આધારિત છે, અને પાયામાં ગુણ અવગુણ કેમ જીવને થાય એટલો વિવેક વિચાર કરવા માટે ધર્મ છે. દેવો એના કરતા પોલીસ ને બોલાવે શું ખોટું છે? શાસન ની રક્ષા કરવા માટે દેવો ની સ્થાપના કરે તો એવી રીતે કોઈ દેવો આવીને રક્ષા કરે છે ખરા? ભગવાન મહાવીર સ્વામી નું શાસન છે અત્યારે પ્રવર્તે છે. હનુમાન સ્વામી ને 2500 વર્ષ થયા ત્યાર પછી શાસન ની પડતી થઈ કે ચડતી થઈ? તો કે પડતી થઈ.
તો શાસનદેવ ક્યાં હોતા છે? હનુમાન મહાવીર સ્વામી ના શાસન ની પડતી છે. ઋષભદેવ ભગવાન થી શાસન આ ચોવીસ નું ચાલ્યું આવે છે. ઉત્તરો ઉત્તર પડતી થઈ છે કે ચડતી થઈ છે જૈન ધર્મ ની? ઉત્તરો ઉત્તર પડતી થઈ છે. પહેલા તીર્થંકર માં જે ધર્મ પ્રવૃત્તિ ને બીજામાં ફેર પડે, બીજા વાળા ત્રીજામાં, ચોવીસમાં તો ઘણો ફેર હતો ને અત્યારે તો દાંત વળી ગયો છે એમ કહી તો ચાલે. તો આમ બધા શાસનદેવ ક્યાં હોતા છે હજારો વર્ષથી? જો શાસનદેવ રક્ષા કરતા હોય તો ક્યાં ગયા બધા? હે, એ વાતમાં કઈ માલ નથી. દેહાત્મ બુદ્ધિ એ ઘૂસી ગયેલી વાત છે કે આપણને આ લાભ કઈક મદદ કરશે. વિતરાગ દેવ તો ધ્યાન માં બેસી ગયા, માટે એ તો કઈ મદદ કરે નહીં, હાથ પગ હલાવે નહીં. અને આ બીજા દેવ તો હાથ પગ હલાવનારા છે, માટે આપણને લાભ કરશે. એ પોતાના ભ્રમને કારણે એની સ્થાપના કરે છે, લોભને કારણે કરે છે, ભયને કારણે કરે છે. એ પોતાના કસાયનું પોષણ કરે છે, એમાં ધર્મની ક્યાંય વાત આવતી નથી. હવે પ્રશ્ન કરે છે, પણ કોઈ જૈનાભાસ તીવ્ર કસાઈ હોય તે અસત્ય પદાર્થ પદને જૈન શાસ્ત્રમાં મેળવે અને પાછળ તેની પરંપરા ચાલી જાય તો પછી શું કરવું? ઠીક, એમણે થાપ્યું શું કે જૈન હોય તો આવું કરે જ નહીં, એ તો અજૈન હોય જ આવું કરે. તો કે જૈન હોય પણ આભાસી થઈ ગયા હોય, એટલે દેખાતા હોય જૈન, પણ એ જૈનાભાસી છે, ખરેખર જૈન રહ્યા નથી. અને એ એવું કરે, શાસ્ત્ર વાંચે, શાસ્ત્ર વાંચે અને પછી પોતાની મતિ કલ્પના પ્રમાણે એની અંદર અસત્ય પદોની રચના કરે, ફેરફાર કરી નાખે, શું, અને પછી એની પરંપરા ચાલી જાય, પછી એનો શાસ્ત્ર બનાવે, એટલે ઘણા વાંચે, ઘણા એને અનુસરે, એને પણ અનુસરનારા નીકળે છે, શું, તો પછી શું કરવું? આવું થાય ત્યારે શું કરવું? જો ઠીક પ્રશ્નો તો બધા ઉઠાવ્યા છે. ઉત્તર, જેમ કોઈ સાચા મોતીના ઘરેણામાં જૂઠા મોતી મેળવે પણ તેની ઝલક મળતી આવે નહીં. સાચા હીરામાં ખોટા મીરા મેળવી દે, સાચા મોતીમાં ખોટા મોતી મેળવી દે, તો કઈ બંને ની તેજ કઈ ઝલક છે પ્રકાશ નો તેજ મળતો આવે નહીં. માટે પરીક્ષા કરી પારખું હોય તે તો ઠગાય નહીં. એમ કરી જે શાસ્ત્ર વાંચ્યું એની પરીક્ષા કરવી, એમ જેમ વાંચી જવું નહીં. કેમ કે નામ જૈન નું છે પણ જૈનાભાષી રચના કરી હોય તો પુસ્તક છે માટે વાંચી જવું નહીં. કેમ કે નામ આપે તીર્થંકર નું, ગણધર નું, આચાર્ય નું, ગમે એનું નામ આપે, ગુરુ નું નામ આપે, જે મહાપુરુષો થઈ ગયા એના નામે એની રચના મૂકે. એમ કહ્યું અમે એનું નામ લખ્યું છે કે નહીં, એમાં અમે એને માનીએ છીએ કે નથી માનતા, એમ ન ચાલે. સત્ય અસત્યની પરીક્ષા કરવી એ જવાબદારી છે, વાંચનારની સાંભળનારની એ જવાબદારી છે. એમ છે, બિલકુલ ન થાય. નાનીની વાણી વિરેન્દ્રની વાણી જેવી છે, ક્યાંય ફેરફાર થાય. પરીક્ષા કરી પારખું હોય તે તો ઠગાય નહીં. કોઈ ભોળો હોય, ભોળો એટલે મૂરખ, ભોળો એટલે મૂરખ હોય અથવા મૂંઢ હોય, પોતાના હિત અહિતને ન સમજે એને મૂંઢ કહેવામાં આવે છે. તે જ મોતીના નામથી ઠગાય, મળી તેની પરંપરા પણ ચાલે નહીં, પછી મળી તેની પરંપરા ચાલે નહીં, વચ્ચે તરત જ કોઈ જૂઠા મોતીઓનો નિષેધ કરે છે. તથા જગતમાં બધા ક્યાંય અનુસરતા નથી, પારખું પણ હોય છે એ તરત કે નહીં આ ન ચાલે, આવી રીતે ન હોય, આમાં ફેર છે, આમાં ફેર પડી ગયો છે, આ ઊંડું લખાણું છે, કોઈ પાછો રહેલો છે કોઈ પાછો છે, આપણે કોઈ ભગવતી આરાધના છે શાસ્ત્ર આપણું છે, એના રચિતા દિગંબર આચાર્ય છે, પણ અંદર એવી ગાથાઓ જોવા મળે છે એમ લાગે છે કે દિગંબર આચાર્ય કોઈ આવી ગાથા લખે નહીં, છે એવી ગાથાઓ. હા, એવું મળે, મૂળ શાસ્ત્રમાં કોઈ ફેરફાર કરી નાખે, મૂળ વાણીમાં ફેરફાર કરી નાખે, એવું બને છે જગતમાં. પણ જે પારખું હોય એનો નિષેધ કર્યા વગર એટલે નહીં. શું વચ્ચે તરતમ કોઈ જૂઠામૂર્તિઓનો નિષેધ કરે છે તેમ કોઈ સત્યાર્થ પદોના સમૂહરૂપ જૈન શાસ્ત્રોમાં અસત્યાર્થ પદ મેળવે, પરંતુ બહુ મોટા અક્ષરે થાય પૂછે, પરંતુ જૈન શાસ્ત્રના પદોમાં તો કષાય મટાડવાનું આ લૌકિક કાર્ય ઘટાડવાનું પ્રયોજન હોય છે. જૈન શાસ્ત્રનો કષાયનો અભાવ કરવા માટેની વાત એમણે કરી હોય છે, લૌકિક કાર્ય જે છે એ ઘટાડવાનું પ્રયોજન હોય છે. આરંભ અને પરિગ્રહ, લૌકિક કાર્યમાં સર્વ પ્રકારના આરંભ પરિગ્રહથી છોડાવવા માટેનો ઉપદેશ હોય છે, એને કષાય મટાડવાનો ઉપદેશ હોય છે. સમ્યક પ્રકારે કષાય કેવી રીતે મટે એવો ઉપદેશ હોય છે. બધે હોય એક જ વાત છે, કષાય મટાડવો અને વિતરાકતા પ્રાપ્ત કરવી, આ જ પ્રયોજન છે. એ પ્રયોજનથી જરાય વિરુદ્ધ આવે એટલે પારખું હોય એને તરત ખબર પડી જાય કે નહીં આમાં ફેર પડ્યો છે, આ બરાબર નથી, આ રચનારા એ કઈ ભૂલ કરી છે. હવે એ પાપી તેમાં જે અસત્યાર્થ પદ મેળવા છે તેમાં કષાય પોષવાનું આ લૌકિક કાર્ય સાધવાનું પ્રયોજન હોય છે, ત્યાં ક્યાંક ને ક્યાંક તે આવ્યા વિના રહે નહીં. એમની મતમાં કેમ એટલો કષાય જનિત વ્યવહાર પ્રસિદ્ધ છે કે એના એમાં એ વાત આવ્યા વિના રહે નહીં. એ પ્રયોજન મળતું નહીં આવવાથી જોને દિગંબર માંથી શ્વેતાંબર થયા તો પણ એમને ભગવાનને શૃંગાર મૂકી દીધો કે નહીં, એ ભૂલ થયા વગર રહે જ નહીં. નામ આપે કે આ ફલાણા શાંતિનાથ ભગવાન, આ છે ઋષભદેવ ભગવાન, આ મહાવીર ભગવાન, પણ કેમ શૃંગાર આવી ગયો કે જે રંગરાગનું પોતાની વૃત્તિમાં પોષણ છે તે દેવગુરુ શાસ્ત્રમાં નાખ્યા વગર રહે નહીં. કાં દેવમાં લગાડી દઈએ, કાં શાસ્ત્રમાં ફેરફાર કરી દઈએ, અને પછી એવા જ પ્રરૂપણ કરનાર હોય એવા ગુરુને એનો અનુસરે, એટલે એ દેવગુરુ શાસ્ત્રમાં ગડબડ થયા વિના રહે નહીં. હા, એ વાત ઇતિહાસમાં એમ કે છે કે ક્યારેક શૃંગાર મતવાળા વિષ્ણુની લોકો જે બીજા પ્રતિમાઓને શૃંગાર કરે છે એ બાજુ બહુ માણસો જોવા મળ્યા, એટલે એને વાળવા માટે કે આપણે એવા જ દેવ કરો કે જો લોકોને એવું ગમતું હોય તો આપણે લોકોને ગમે એવું કરવું જોઈએ, તો પછી ત્યાં જતા માટે આપણા આ તો દુકાનદારી જેવું થયું, મારો ઘરાક બીજે ચાલ્યો જાય તો એ દુકાનેથી પાછો વાળવા માટે હું એની નકલ કરું, એના જેવો શોરૂમ કરું, શું એના જેવી લાઈટ ગોઠવું, એના જેવો મકાન બનાવું, એના જેવું થઈ ગયું. આ તો એવું ધર્મની અંદર એવું હોય શકે? હા, ના એ પહેલાથી ચાલ્યું છે જરાક, હા શૃંગારનું તો પહેલાથી 500 વર્ષ પહેલાથી ચાલી ગયું છે. આપણે હેમચંદ્રાચાર્ય મીઠાઈ કેટલા વર્ષ થયા? એ તો હમણાં થયા છે, એ તો હમણાં થયા છે. હેમચંદ્રાચાર્ય વખતમાં એમને પણ એ પ્રવૃત્તિ, લૌકિક પ્રવૃત્તિ વધારે કરી છે. કોઈ આ કોઈ માણસોને સમૂહને પોતા તરફ આકર્ષણ કરવા માટેનો માર્ગ નથી, અહીં તો આત્માના હિતનો ગરજુ થઈને આવે ને એનો આ માર્ગ છે. જેને પોતાના આત્મહિતની ગરજ થઈ હોય, ગરજ થઈને અત્યંત ગરજ થઈ હોય એ માર્ગને અનુસરવા આવે છે. બાકી કોઈને લોભ પ્રલોભન આપીને એને આ માર્ગમાં લઈ આવવો એવો કોઈ આ માર્ગ છે? સત્યને વાંચ્યું હોય, સત્યનો ઈચ્છુક હોય અને પોતાના આત્માનું કલ્યાણ કરવા માંગતો હોય એની ભાવના થઈ હોય એના માટેનો માર્ગ છે. બાકી બીજા કાલ સવારે તો એથી ઉતરતી કોઈ પ્રવૃત્તિ કરશે ગુરુભાઈ, આ તો એટલી કરી, પણ કાલ સવારે એથી કોઈ ઉતરતી પ્રવૃત્તિ કરે પછી એની બરાબરી કરવી કે ન કરવી, કયો આવે એની બરાબરી કરાય? એ જેટલી કસાય જનિત પ્રવૃત્તિ કરે અને એને અનુસરનારા નીકળે એટલે અમે એટલી કસાય જનિત પ્રવૃત્તિ કરીને એને ખેંચી લેવા, વેપારની લાઈન નથી. ધર્મમાં વેપાર નહીં, ધર્મમાં રાજનીતિ નહીં, ધર્મમાં કોઈ લૌકિક પ્રકારની રીતિ નીતિ ન હોય. આ અલૌકિક માર્ગ છે, વૈરાગ દેવનો અલૌકિક માર્ગ છે. હા, એને એમ લીધું કેમ કે લોકોને ભોગો ભોગની વધારે રુચિ છે, ઇન્ટરનેશનલ ફેમ મળી એને, એને જોયું કે લોકોને આકર્ષણ કરવા આવે તો આ ચલાવો, બહુ એ રૂઢિચુસ્તો હતા એ બધા નીકળી ગયા, નવા જમાનાના માણસો હતા એ મળી ગયા. તે તેને ગણતરી મૂકેલી હતી કે 10 જશે તો 1000 આવશે, 10 વ્યા જશે ને આવશે 1000. એટલે બુદ્ધિ ચલાવી, પણ એમાં એના આત્માનું પણ હિત થાય અને બીજાનું પણ હિત જ થાય. આ તો હિત હિત કરવાનો માર્ગ છે કે ટોળા ભેગા કરવાનો માર્ગ છે? તો ટોળા ભેગા કરવાનો માર્ગ નથી. તત્વ રસિક જન થોડે લારે, હે, તત્વના રસિક જન તો થોડા જ હોય, અત્યારે રાજા હોય એમ માનવું હોય એ માન્યતા બરાબર, હંમેશા ત્રણેય કાળે તત્વ રસિક જન થોડા જ હોય છે. હા, સાચા હીરા તો ઓછા જ હોય, જેટલા કોઈ પથરા હોય એટલા કઈ હીરા હોય, પથરાના પર્વત હોય કઈ હીરાના પર્વત હોય એનો હોય, હીરા તો થોડા જ હોય. લોઢો હજારો લાખો ટનમાં ગળાય, હોનું તોલામાં ગળાય, ટનમાં ગળાય નહીં. લાખો તોલા હોય હોનાના, પણ લાખો ટન કઈ હોનું હોય શકે નહીં. પ્રયોજન છે એ પ્રયોજન મળતું નહીં આવવાથી જ્ઞાની પરીક્ષા વડે ઠગાતો નથી. પણ જે મૂર્ખ હોય, મૂર્ખ કહો, ભોળા કહો, મૂંડ કહો, જૈન શાસ્ત્ર ના નામ થી ઠગાઈ જાય છે. પછી ભગવાન નું નામ આપે, ગુરુ નું નામ આપે, તીર્થંકર નું નામ આપે, ગણધર નું નામ આપે, એ મૂર્ખ માણસો ઠગાઈ જાય છે. પરીક્ષા કરવા વાળા ઠગાતા નથી, એને મૂર્ખ કયા છે, ઓછી બુદ્ધિ વાળા કયા છે. વળી તેની પરંપરા પણ ચાલતી નથી, તરત જ એ અસત્યાર્થ પદોનો નિષેધ કરે છે. અને જે જ્ઞાનીઓ છે, પરીક્ષા કરવા વાળા છે, એ એની પરંપરા ચાલવા દેતા નથી. પરંપરા ન ચાલે એના માટે એનો એ નિષેધ કરે છે. મનમાં જ નિષેધ કરે એમ નહીં, જાહેરમાં પણ નિષેધ કરે છે. આ સત્ય છે, આવું ન થાય એનો નિષેધ કરે છે. પછી એની પરંપરા ચાલે નહીં. અષ્ટપાવર એના માટે લખાયેલું છે. ઉનકુંડાચાર્ય છઠ્ઠે સાતમ ગુણ સ્થાને ગુણનારા અતિ મંદ કસાઈ અષ્ટપાવર ની રચના કરી, દાર્શનિક ગ્રંથ લખ્યો છે. મોક્ષ માર્ગ તો આવો જ હોય, જૈન ના સાધુ તો આવા જ હોય, એમાં કઈ ફેરફાર કરે. નિરોલમ ગચ્છઈ ત્યાં સુધી લીધું છે. એક વસ્ત્ર નો તાણો માણો રાખે, સાધુ તરીકે માને કે મનાવે, વેદમાં ચાલી જ શકે. એમ કે પરમ શક્તિ વિતરાગ નું તીર્થંકર દેવ નો માર્ગ અમે સાક્ષાત ઉભા, મૂર્તિમંત મોક્ષ માર્ગ સ્વરૂપે પોતે ઉભા છે. એના નામે, ભગવાનના નામે કોઈ અપ્રમાણિક માણસો વ્યાપાર કરી લે છે, એવું શાસ્ત્ર કરી લે, કોઈ માર્ગ ચલાવી લે બીજો, એ નરક નિવેદમાં ચાલ્યા જાય છે. નિકૃષ્ટ કાળમાં જ હોય છે. શું સારા કાળમાં ચોથા આરામાં તો એવા કરનારા નહોતા, પણ અત્યારે પંચમ આરાની અંદર એવા નિકૃષ્ટ જૈનાભાસીઓ એવા થાય છે કે જે આવું ગરબડ કરે છે. પણ ઉત્કૃષ્ટ ક્ષેત્રકાળ ઘણા છે અત્યારે મહાવિદ્યાદિમાં, તેમાં તો એવા હોતા જ નથી. ત્યાં આવી ગરબડ નથી કરનારા હોતા, અહીંયા હોય છે પણ ત્યાં હોતા નથી. અહીંયા કાળહીણો છે, ક્ષેત્રહીણો છે. મહાવિદ્યમાં કાળ સારો છે, ક્ષેત્ર પણ સારું છે. માટે જૈન શાસ્ત્રોમાં અસત્યાર્થ પદેની પરંપરા ચાલતી જ નથી એમ નિશ્ચય કરવો, પછી કાળહીણો એને થોડું ઘણું ચાલ્યું જાય ચાલ્યું જાય, બાકી ખરેખર તો ચાલતો નથી. સત્શાસ્ત્રો જમાનો એવો હતો, શાસ્ત્રો મળતા નહોતા. એક શાસ્ત્ર એક ગામમાં હોય, બધા વાળા ફરતી વાંચે, પછી બીજા ગામે એને વાંચવા મોકલે, એકનું એક શાસ્ત્ર. અત્યારે તો ઘરે ઘરે કબાટ લુપ્તપ્રાય થઈ ગઈ. તમારે દિગંબર મંદિરોમાં તો બધી વ્યવસ્થા છે, શાસ્ત્ર ને સ્વાધ્યાયની અલાયદી વ્યવસ્થા જ છે. શું બધા વાંચવાનું ભૂલી ગયા હતા? ગુરુદેવે શરૂ કરાવ્યું છે આપણને, તો જ્યાં સુધી વધારેમાં વધારે ચાલુ રહે એવી વિચારણા આપણે કરવી જોઈએ. પ્રશ્ન: કષાય ભાવથી અસત્યાર્થ પદ ન મેળવે, પરંતુ ગ્રંથ કરતા ને પોતાના ક્ષેત્ર જ્ઞાનમાં કોઈ અન્યથા અર્થ ભાષવાથી અસત્યાર્થ પદ મેળવે, તેની તો પરંપરા ચાલે ને. શું શંકા ઉઠાવી એમણે કે કોઈ તીવ્ર કષાય થી ફેરફાર કરવા માંગે તો એવા જીવ અમે જોયા છે કે એની કઈનો કષાય તો અમને દેખાતો નથી, પણ એના જ્ઞાનમાં એની બુદ્ધિમાં એવી વાત એવી રીતે આવે છે એના ક્ષેપક્ષમમાં, એટલા માટે એ કરે છે. એટલે હેતુપૂર્વક નથી ફેરફાર કરતા. શું આમ તો લગભગ તો હેતુપૂર્વક જ કરતા હોય છે, પણ છતાંય કે એના ક્ષેપક્ષમમાં એવી રીતે એને બેસે છે, માટે એ ફેરફાર કરીને લખે છે, પછી એની પરંપરા ચાલે. એવું બને એમ તમારામાં એવું બન્યું હોય તો થોડો મુજબ પોતાનો પોતાનો ઉપર પ્રશ્ન ઉઠાવ્યો કે આ ગ્રંથ રચનામાં આમ મારા ક્ષેપક્ષમ દોષથી ભૂલ થશે તો એમ તમે મને શંકા કરી શકો છો મારા ઉપર એમ કે છે. એ કેટલે હદ સુધી વાતને છણી છે એમણે. છે કે મૂળ ગ્રંથ કરતા ગણધર દેવ તો પોતે ચાર જ્ઞાનના ધારક છે. જે મૂળ ગ્રંથ કરતા છે ગણધર દેવ, જેમણે તો બાર અંગની રચના કરી, એ તો ચાર જ્ઞાનના ધારક છે. મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનપર્ય જ્ઞાન સુધીના એ ધારક છે. તથા સાક્ષાત કેવળીનો દિવ્ય ધ્વનિ ઉપદેશ સાંભળે છે. પાછા એમણે સર્વજ્ઞ પરમાત્માને સાક્ષાત સાંભળ્યા છે દિવ્ય ધ્વનિને, જેના અતિશય વડે તેમને સત્યાર્થ જ ભાસે છે અને એથી એમને અસત્યાર્થ ક્યાંય ભાસતો નથી. હા, સમૂળ શરણમાં રહેનારા બીજા મિથ્યા દ્રષ્ટિ જીવને અન્યથા ભાસે, કેમ કે એમની મતિમાં નિર્મળતા નથી, મલિનતા છે. તો મતિ મલિનતાને કારણે અન્યથા ભાસે. ગુરુનો ઉપદેશ, તીર્થંકરનો ઉપદેશ અન્યથા ક્યારે ભાષે? એ મતિ દોષ હોય ત્યારે ભાષે. પણ ગણધર આદિ તો નિર્મળ મતિ વાળા, નિર્મળ જ્ઞાનના ધારક હતા એમ કે છે. જેના અતિશય વડે તેમને સત્યાર્થ જ ભાષે છે તે અનુસાર તેઓ ગ્રંથ રચના કરે છે અને પોતે ગ્રંથ રચના પણ પોતે સત્ય ભાષ્યો એના અનુસાર જ કરે છે. હવે એ ગ્રંથોમાં તો અસત્યાર્થ પદ કેવી રીતે ગૂંથી શકાય? કે એમાં તો કઈ અસત્યાર્થ પદ ગણધર દેવ ગૂંથે એવું તો બનતું નથી. તથા અન્ય આચાર્ય આદિ ગ્રંથ રચના કરે છે, આદિમાં જ્ઞાનીઓ લઈ લેવા, અન્ય આચાર્ય આદિમાં મુનિઓ જ્ઞાનીઓ ગ્રંથ રચના કરે છે, તેઓ પણ યથાયોગ્ય સમ્યક જ્ઞાનના ધારક છે, એ પણ નિર્મળ સમ્યક જ્ઞાનના ધારક છે. આત્માનું હિત સાધતા સાધતા તે હિત આમ સદાય છે એમ કહેવા માંગે છે ગ્રંથની અંદર. શું એવા એ નિર્મળ જ્ઞાનના ધારક છે. તેઓ મૂળ ગ્રંથોની પરંપરા દ્વારા ગ્રંથ રચના કરે છે, પાછું જે ગણગરદેવથી જે વાત ચાલી આવે છે એના દ્વારા રચના કરે છે. શું એને જાળવવા માટે કરે છે, કે આ પરંપરા ચલાવવી છે માટે એને જાળવવા માટે એની એની રચના કરે છે. એમાં જે પદોનું પોતાને જ્ઞાન ન હોય તેની તો તેઓ રચના કરતા નથી. શું કહે છે, સર્વજ્ઞના જ્ઞાન અનુસારની કીર્તિ કર્ણાનું યોગની વાતો છે, તો એનું જ્ઞાન ન હોય તેની રચના નથી કરતા. કર્ણાનું યોગનું બધા આચાર્ય રચના ન કરે, એનું જ્ઞાન હોય એ જ રચના કરે, એ સિવાય ન કરે. પણ જે પદોનું જ્ઞાન હોય તેને સમ્યક જ્ઞાન પ્રમાણ પૂર્વક બરાબર ગૂંથે છે. એટલે એમ કહેવા માંગે છે કે આચાર્યો હોય, જ્ઞાનીઓ હોય, મુનિઓ હોય, એ પોતાને જે જ્ઞાનમાં સત્ય ભાષ્યું હોય એની જ રચના કરે, એનું જ નિરૂપણ પ્રતિપાદન કરે. કલ્પના કરીને બીજું કઈ કરે નહીં, કે કઈ ભવિષ્ય કરીને કઈ કરે નહીં. હવે પ્રથમ તો એવી સાવધાનતામાં અસત્યાર્થ પદ ગૂંથા જાય નહીં, એટલે ઘણી કાળજી રાખે છે. જયારે ગ્રંથ રચના કરે ત્યારે જરાય પણ અસત્યની રચના ન થાય એની પૂરી સાવધાની ને કાળજી રાખે છે. બહુ બહુ ભ્રમણથી ડરતા ડરતા કાર્ય કરે, શાસ્ત્ર કાર્ય એમને એમને થાય નહીં, એટલે એનાથી એવી ભૂલ થાય નહીં. તથાપિ કદાચિત પોતાને પૂર્વ ગ્રંથોના પદોનો અર્થ અન્યથા જ ભાષે અને પોતાની પ્રમાણતામાં પણ તે જ પ્રમાણે બેસી જાય તો તેનું કાંઈ તેને વશ નથી. એટલે જાણી બુદ્ધિને નથી કરતા, પણ માનો કે કાંઈ અન્યથા ભાષે એની પ્રમાણતામાં તો એને વશ નથી, પરંતુ એમ કોઈકને જ ભાષે, સર્વને નહીં. એવી ભૂલ કોકને થાય, સર્વને ન થાય, જાણી બુજેની નહીં, અજાણતા કોઈ વાત એવી ભાષણફેર થઈને લખાઈ ગઈ હોય તો એ કોઈને સંભવિત છે, એ અપવાદ છે, સર્વને એવું બને નહીં. માટે જેને સત્યાર્થ ભાષો હોય તે તેનો નિષેધ કરીને પરંપરા ચાલવા દે નહીં. કોઈ એવું કઈ ફેરફાર વાળું કરી નાખ્યું હોય તો એનો નિષેધ કરે અને એની પરંપરા તોડે, એની પરંપરા ચાલવા દે નહીં, એની પરંપરા તોડે. વળી આટલું વિશેષ જાણવું કે જેને અન્યથા જાણવાથી જીવનું ગુરુ થાય એવા દેવગુરુ ધર્માદિક વા જીવ અજીવાદિક તત્વોને તો શ્રદ્ધાળુ જઈને અન્યથા જાણે જ નહીં. વળી આટલું વિશેષ જાણવું એટલે ખાસ જાણવું કે જેને જેને અન્યથા જાણવાથી જીવનું બુરું થાય, ફેરફાર જાણવાથી જીવનું અકલ્યાણ થાય, એવા જે દેવગુરુ અને ધર્માદિક એ પ્રયોજનના વિષયો છે. દેવગુરુ ધર્મ, દેવગુરુ શાસ્ત્ર એ પ્રયોજનનો વિષય છે, અથવા જીવ અજીવાદિક તત્વો, નવ તત્વો એ પ્રયોજનનો વિષય છે. આ તો જે દેવગુરુ શાસ્ત્ર, દેવગુરુ ધર્મ અને નવ તત્વો તો પ્રયોજનનો વિષય છે. એવા તત્વોને તો, એવા પ્રયોજનભૂત વિષયને તો શ્રદ્ધાળુ જઈને અન્યથા જાણે જ નહીં, એમાં સાચી શ્રદ્ધા હોય એની ભૂલ થાય નહીં એમ કે છે. સમ્યક જ્ઞાનીઓની ને સાચી શ્રદ્ધા વાળાની દેવગુરુ શાસ્ત્રમાં ને નવ તત્વો વાળા પ્રયોજનભૂત વિષયમાં ભૂલ થતી નથી એમ કહેવું છે. એનું તો જૈન શાસ્ત્રોમાં પ્રસિદ્ધ કથન છે, બીજા જૈન શાસ્ત્રોમાં પણ એનું પ્રસિદ્ધ કથન છે, એટલે મેળવી લેવાય અને એવો ફેરફાર તરત ખબર પડી જાય એમ કહેવું છે. એવું તો જૈન શાસ્ત્રોમાં પ્રસિદ્ધ કથન છે. તથા જેને ભ્રમથી અન્યથા જાણવા છતાં પણ એને જીવની આજ્ઞા માનવાથી જીવનું બુરુ ન થાય એવા કોઈ સૂક્ષ્મ અર્થમાં કોઈ ને કોઈ અર્થ અન્યથા પ્રમાણમાં લાવે તો પણ તેનો વિશેષ દોષ નથી. એટલે કે અપ્રયોજનભૂત વિષયમાં ક્યાંક સૂક્ષ્મ રીતે કોઈ ફેરફાર થઈ જાય તો એમાં જીવને કોઈ વિશેષ ગુરુ થાય એવો દોષ થતો નથી. શ્રી ગોમટસારમાં પણ કહ્યું છે. એટલે શું કહ્યું કે ક્યાં જતું કરવું, કોઈ નાનીનો સૂક્ષ્મ દોષ હોય તો એ અપ્રયોજનભૂત વિષયમાં હોય. પ્રયોજનભૂત વિષયમાં જ્ઞાની કદી ભૂલે નહીં. તો ત્યાં એવું કઈક જાણવા મળે કે એવો કઈ ખ્યાલ આવે એથી કોઈ મોટા દોષ નું કારણ છે એમ સમજવું નહીં. એ રીતે અહીંયા એની પ્રમાણતાની ચર્ચા બહુ સારી કરી છે પંડિતજી સાહેબે.
જય જય જય.